நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய் பிரவச்சன சாரணம் ஞானதி காரணம் சேலோக்கலோ அவே ஸ்லோக துவாரா ஜான் தத்துவ பிரஜாபம் ஜானு ஜி கதம் பிரதம அதிகாரி அனே தத்துவ நான் દ્વિતીય અધિકાર ની સંધિ દર્શાવે છે. પહેલો અધિકાર કયો અને બીજો કેસે તેની સંધિ બતાવે છે. નિશ્ચિત આત્મા અધિકૃતમ ઇતી જ્ઞાન તત્વમ યથાવત તત્સિદ્ધિ અર્થમ પ્રથમ વિષયમ જ્ઞેય તત્વમ લુભુક્ષુ સર્વ સર્વામર્થાન કલયતી ગુણદ્રવ્ય પર્યાયુક્ત પ્રાદુર્ભૂતિ ન ભવતિ યથા જાતો મોહંકુશ. આત્મારૂપી અધિકરણમાં રહેલા જ્ઞાન અધિકાર હતો ને, તે જ્ઞાન એટલે આવી ગયું છે આપણે નેવું માં આવી ગયું છે. સત અકારણ નેવ ના કલશ નેવ નવ છે ને નેવ સત કારણ હોવાથી સ્વતઃ સિદ્ધ અંતર્મુખ બહિર્મુખ પ્રકાશ પણ હોવાથી સ્વપરનું જ્ઞાય કેવું જે આ મારી સાથે સંબંધવાળું મારું ચૈતન તેના વેળી સમાન જાતિ કે અસમાન જાતિ અંદર મને છોડી મારા આત્મામાં જ વર્તે છે. તેના વેળે હું પોતાના આત્માને સકળ ત્રિકાળે ધ્રુવત્વ ધરતું દ્રવ જાણું છું. હવે એને ટૂંકામાં લીધું અધિકરણ, જે જ્ઞાયક ભાવ ચૈતન ભાવ એ આત્મા સાથે સંબંધ રાખે છે, આત્મામાં એ વર્તે છે. જ્ઞાયક ભાવ ચૈતન ભાવ એનો આધાર આત્મા છે. એનો આધાર નિમિત્ત રાગ ને પર્યાય નહીં. જેની વાત છે ભાઈ, જ્ઞાયકપણું એટલે ચૈતનપણું તે પરદ્રવ્યને છોડીને મારા આત્મામાં વર્તે છે, મારા આત્મા સાથે એને સંબંધ છે. મારો આત્મા એ જ્ઞાન તત્વને ચૈતન તત્વને જ્ઞાયક તત્વને સાથે જોડાયેલ છે. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. ચૈતન અને જ્ઞાયક દ્રવ્યને આધારે કથા દ્રવ્યને સંબંધે રહેલું છે. અહીં આધાર કયો, ત્યાં દ્રવ્યમાં વર્તે છે, દ્રવ્યના સંબંધમાં છે, પરદ્રવ્યને છોડીને ચૈતન સ્વરૂપ ભગવાન ત્રિકાળી ચૈતન સ્વભાવ એ પ્રભુ આત્મામાં સંબંધવાળું એમાં વર્તનારું એને અહીંયા અધિકરણ કીધું. આત્મારૂપી અધિકરણ, આત્મારૂપી આધાર રહેલા આધારમાં રહેલું. એ જ્ઞાયકપણું જ્ઞાન તત્વનો અધિકાર પૂરો કરે છે ને, એટલે ચૈતન તત્વ જ્ઞાયક ભાવ એ મારા આત્માના અધિકરણને આધારે રહેલું છે. મારો ભગવાન જ્ઞાનનો આશ્રય છે. એટલે વ્યક્તિ સંવર અધિકારમાં એમ કહ્યું વેદ જ્ઞાન જે રાગ થી ભિન્ન પડે છે જ્ઞાન એ જ્ઞાન ને આધારે આત્મા જણાય છે. જણાય છે એ અપેક્ષા એને આધાર દીધો. મારો આ જ્ઞાન સ્વભાવ ઉપયોગ ઉપયોગમાં છે. હા હા હા, જ્ઞાન સ્વભાવ એને આધારે આત્મા છે. સમરધિકા ઉપયોગમાં ઉપયોગ છે. ભેદ જ્ઞાનની પર્યાય દશા થઈ તેને આધારે આત્મા જણાણો માટે તેનો આધાર પર્યાય છે, દ્રવ્ય તેનો આધેય છે. આ હા અહીં કે છે કે મારો પ્રભુ જ્ઞાનનો આધાર છે. જ્ઞાયક ગુણ જે છે, ચૈતન્ય સ્વભાવ છે, એ મારા આત્માના અધિકરણને આશ્રય રહેલ છે. એનો આધાર આત્મા છે. એ જ્ઞાનનો આધાર કોઈ નિમિત્તથી જ્ઞાન થાય? આ હા હા, રાગથી જ્ઞાન થાય એમ નથી. કેમ કે જ્ઞાન તત્વ જે તિકાળી જ્ઞાયક ચૈતન્ય તત્વ, એનો આધાર સંબંધ સંયોગ આત્મા સાથે છે. આત્મારૂપી અધિકરણમાં રહેલા આ એટલા શબ્દનો અર્થ આવે છે. ભગવાન આત્મા જે દ્રવ છે એને આધારે રહેલું ચૈતન્ય, ચેતનને આધારે રહેલું ચૈતન્ય, ગુણીને આધારે રહેલો ગુણ, એ ગુણનો આધાર તો ભગવાન આત્મા છે. એથી જેને જ્ઞાન પ્રગટ કરવું હોય એણે તો જ્ઞાનનો આધાર આત્મા ત્યાં દ્રષ્ટિ દેવી પડશે એમ કે છે. ચૈતન ત્રિકાળી હો પર્યાય નહીં, જ્ઞાયક ત્રિકાળી કહો ચૈતન કહો, એનો આધાર આત્મા છે. આ એ આત્મારૂપી અધિકરણમાં રહેલા એકોર એમ કહે કે જ્ઞાનની પર્યાય જેમ જાણે છે કે આ જ્ઞાયક ગુણ દ્રવ્યને આધારે છે, એ જ્ઞાનની પર્યાય એમ કહે છે કે મારા ષટકારકના પરિણામને આધારે હું છું. સમજાણું? જે જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે આ જ્ઞાયક ચૈતન્ય ગુણ એનો આધાર આત્માથી જાણે છે તો પર્યાય ને, કે ગુણ જાણતો નથી. આ ભગવાન આત્મા જેમ ત્રિકાળ છે, ધ્રુવ છે, એમ જ્ઞાયક સ્વભાવ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે, ધ્રુવ છે, પણ તેને ધ્રુવને ધરતું જે દ્રવ્ય, આહા, તેને હું ધ્રુવને ધરતું દ્રવ્ય પણ એ નક્કી કરું છું. એ નક્કી કરનારી જે પર્યાય છે, આહા, એ પર્યાય પણ ખરેખર તો ષટકારકપણે સ્વતંત્ર પરમે છે. હા, અરે લખણ તો જુઓ, વિતરણના શાસનની સાદવાદ શૈલી આ રાગથી પણ થાય ને, સ્વભાવથી પણ થાય, નિમિત્તથી પણ થાય, ઉપાદાન થાય, એ એ એ નહીં. ગુણ છે સત્યના આધારે, ગુણ છે ત્રિકાળના આધારે, ગુણ છે. પરાધીનતા એમ નથી, આ તો બસ રહેલું છે, એટલું રહેલું છે, એટલું ગુણ છે. ક્યાં ગુણ? ગુણને આધારે નહીં, ગુણ દ્રવ્યને આધારે છે, એટલું સિદ્ધ કરવું છે. એટલે કે ગુણનો ચૈતન્યનો જ્ઞાયકપણું એ દ્રવ્યને સાથે સંબંધ છે, સંબંધ છે. છે ગુણ સ્વતંત્ર, પણ ગુણનું સ્વતંત્ર છે એ પણ ધ્રુવપણું છે, અને એ ધ્રુવનું ધ્રુવ જે દ્રવ્ય છે તેની આવી સંબંધ છે, એમ પર્યાય નિર્ણય કરે છે. એની વાત અહીંયા તો નિર્ણય કરનારી પર્યાય છે, એમ નિર્ણય કરે છે કે આ કાયમનું રહેલું ચૈતન્ય જ્ઞાયક ભાવ એ આ દ્રવ્ય સાથે સંબંધ છે, એને કોઈ બાહ્ય સાથે સંબંધ છે નહીં, એટલી સ્વતંત્રતા સિદ્ધ કરવા કેવું છે. અને ગુણ સ્વતંત્ર છે, પણ ગુણ સ્વતંત્ર પણ છે તો દ્રવ્યમાં ને, કે ગુણ અધર છે, પર્યાય છે, બિન છે. દ્રવ્ય ને ગુણ તો બે અભિન્ન છે. શું કહ્યું? ગુણની સ્વતંત્રતા રહી જાય છે એનો આધાર એમાંય નથી, કેમ કે ગુણ એ નિત્ય છે અને એનો આધાર આત્મા પણ નિત્ય છે, તો અભેદ છે, પર્યાય જેમ નથી. ખરેખર પર્યાયની ઉત્પત્તિ દ્રવ્ય એને પહોંચી વળે છે, એમ જે કહ્યું, પર્યાયને દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે, દ્રવ્ય પામે છે. એની પર્યાયને આ દ્રવ્ય છે એ પામે છે, પહોંચી બીજું કોઈ તત્વ પામતું નથી એમ સિદ્ધ કર્યું. દ્રવ્યની પર્યાયને, ષટ દ્રવ્યની પર્યાયને, તે પર્યાયને દ્રવ્ય પામે છે, દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે, એમ કહીને એ પર્યાય પરથી થતી નથી એમ સિદ્ધ કરવું છે. અહીંયા તો ગુણ છે એ ધ્રુવ છે અને દ્રવ્ય છે એ ધ્રુવ છે, પણ ગુણનો આધાર તે દ્રવ્ય છે, છે આત્મા ગુણમય, ગુણમય, છતાં ગુણનો આધાર દ્રવ્ય છે એમ કરીને આખી ચીજ સિદ્ધ કરવી છે. સમજાણું કાંઈ આવા ઝીણી વાત હોય. ચૈતન્ય જે મહા એ તો આવી ગયું ને આપણે બહિર અભ્યંતર પ્રકાશ વાળું નેવમાં આવ્યું છે, બહિરંગ પ્રકાશ વાળું સ્વતઃ સ્વયું સ્વભાવ જ્ઞાન ને દર્શન, એ જાણવું અને દેખવું એવો તિકાળી સ્વભાવ, એનો એક રૂપ દ્રવ્ય છે એને આધારે છે એમ કેવું છે. ગુણથી દ્રવ્ય જુદું છે એમ નથી, પર્યાય છે તે દ્રવ્યથી જુદી છે. એક ન્યાય જે દ્રવ્ય છે તે ગુણ નથી અતદ ભાવે, કેમ કે બોલો દ્રવ્ય છે એક રૂપ છે અને ગુણ છે અનેક રૂપ છે, એથી એ અપેક્ષા એ અતદ ભાવ કીધો. પ્રવચન સાહેબ, પણ પર્યાય છે એ પણ ગુણ ને દ્રવ્ય ને અતદભાવ છે, પણ છતાં પર્યાય છે એ ક્ષણિક છે અને ગુણ છે ધ્રુવ છે, એથી તે ગુણનો આધાર અધિકરણ પ્રભુ છે. આ પોતાનો ભગવાન આત્મા છે. થોડામાં પણ દેવગુણ પર્યાયની પ્રસિદ્ધિ અલૌકિક રીતે કરી બાપુ. આ કઈ આ કતો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવની વાણી છે ભાઈ, આ કોઈ આલી દુવાલીની વાત નથી. હા, જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે એમ કેવું એ વ્યવહાર છે, એ તો પર્યાય ને પર્યાયમાં જાણે છે. એક સમયની પર્યાયને જાણતા પર્યાયનું સ્વરૂપ જ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું, ત્રણ કાળ ને ત્રણ લોક છે માટે જાણે એમે નહીં. એક જ સમયની એક સમયની કેવળ જ્ઞાન દર્શન પર્યાય ત્રણ કાળ ત્રણ લોક ને જાણે છે એમ કેવું હતી તો એનું એની શક્તિ કેટલી છે એ બતાવે છે. બાકી ત્રણ કાળ ત્રણ લોક ને તો એ અડતો નથી પર્યાય. હા, પોતાની પર્યાય ત્રણ કાળ ત્રણ લોક ને અડતી નથી, તેમ ત્રણ કાળ ને ત્રણ લોક જ્ઞાનની પર્યાય નડતા નથી. છતાં જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનની લોકાલોકને નિમિત્ત કહેવાય છે, અને લોકાલોક છે એ કેવળ જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત નિમિત્ત કહેતા એનાથી થયું છે એમ નહીં. લોકાલોકથી કેવળ જ્ઞાન થયું છે અને કેવળ જ્ઞાન છે તો એનાથી લોકાલોક થયું છે એમ નથી. પણ નિમિત્ત જે આવ્યું એટલે લોકો એમ થઈ જાય કે હા હા હા, આખા લોકાલોક ને કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય નિમિત્ત અને કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને નિમિત્ત, આ અનંત સિદ્ધોના અસ્તિત્વને કેવળ જ્ઞાનની પર્યાય નિમિત્ત છે. આ એટલે એક બીજી ચીજ છે. અહીંયા કહે છે કે જ્ઞાનની પર્યાય એણે નિર્ણય કર્યો કે આ જ્ઞાન તત્વ જે છે કાયમી તત્વ, એ કાયમી રહેલું દ્રવ છે, તેના અધિકરણે તેના સંબંધવાળું છે. હા હા હા, એટલે જ્ઞાન ચૈતન્ય સ્વભાવ ચેતનની હારે આધાર છે, ચેતન દ્રવ્ય એનું ચૈતન્ય એનું આધારે છે. હા હા, એથી કરીને પરાધીન છે એમ ન થયું, એમાં એ તો અભિન્ન ભેદ છે. અપેક્ષાએ વિનાયકનો સ્વભાવ ચૈતન્ય આધારે છે એમ કહ્યું. હા, અર્થાંત આત્માના આશ્રય રહેલા એવા જ્ઞાન તત્વનો ટીકાળી હો ન્યાયી તત્વ એ રીતે યથાર્થપણે નિશ્ચય કરી એ પર્યાય. હા હા હા, ભગવાન જન્મ મરણ રહી બાપા. જુગુની અરે બિચારા બાબુભાઈ જેવા એ બિચારા અમે બે થઈને 35 વર્ષથી તો બ્રહ્મચર્ય છે, 33 વર્ષની ઉંમરે લીધીનો એ અત્યારે એમ્બેસી અહી મકાન અહીં રહે છે. અરે દેહ જડ છે, કે સમય તેની પર્યાય કુમ થવાની, જે પર્યાયને પહોંચી વળતું એનો પ્રમાણુ છે. આત્મા એ પર્યાયને પહોંચે છે, આત્મા તો જાણનાર દેખનાર, એની પર્યાયને તો આત્મા પહોંચે, એની પર્યાયને પામે. કારણ એ પર્યાય એમ જાણે છે કે આ જે દ્રવ્યને ગુણથી પર્યાય ઉત્પન્ન થશે ને હમણાં આવશે ને ગ્રાણુમાં, દ્રવ ગુણાત્મક છે અને પર્યાય દ્રવ ગુણથી ઉત્પન્ન થાય છે એમ કે વસ્તુ સ્થિતિ જણાવી છે ને. હા હા, પણ પર્યાય છે એ સ્વતઃ સિદ્ધ છે. હા, એ પર્યાય સ્વતઃ સિદ્ધ ષટકાર પરણમતિ પર્યાય પ્રભુ એ પોતે એમ જાણી છે એમાં કે આ જ્ઞાયક તત્વ છે એ ચૈતન્ય ચૈતન્ય આધાર ચેતન એટલે ચૈતન્ય એટલે ગુણ ચેતન અને ચૈતન્ય બે માં ફેર. ચેતન એવો જે દ્રવ્ય એને આધારે ચૈતન્ય એવો ગુણ એમ પર્યાય નિર્ણય કર્યો છે. આ તો સાદી ભાષા છે, સમજાણું કઈ એ રીતે યથાર્થપણે જોયું. ચૈતન સ્વભાવ કાયમી એ દ્રવ્યને આધારે છે, દ્રવ્યને સંબંધે છે, દ્રવ્યમાં એ ચૈતન સ્વભાવ વર્તે છે. એ રીતે યથાર્થપણે નિશ્ચય કરીને એ પર્યાય છે. આ તો ભાષા આદિ છે. અમારે ધર્મચંદ માસ્ટર કહે છે કે ચાર ચોપડી નો ભણેલો પણ આ છે. ક્યાં ગયા ધર્મચંદ ભાઈ? નથી ઉડકો બેઠો એમ એક ફેર કહેતા હતા, એક ફેર સાંભળ્યો છું કે ચાર ચોપડી નો ભણેલો પણ મારો આ સમજી શકવા પકડી તો શકે કારણ શું કહેવાય છે. આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને મોટા આવે. હા હા હા, એ બધું વ્યાકરણ બધું આવી ગયું, સંસ્કૃત આવી ગયું, સંસ્કાર. પર્યાય જ્ઞાન તત્વને દ્રવ્યને આધારે છે એવો યથાર્થ નિર્ણય કર્યો. હા હા, યથાર્થ નિશ્ચય કરીને તેની સિદ્ધિને અર્થે એટલે જ્ઞાન ચૈતન સ્વભાવ ચેતનને આધારે છે જેથી તેને પૂર્ણ પર્યાય પ્રગટ કરવાને માટે. આ તેની સિદ્ધિને અર્થે એટલે કે જે જ્ઞાયક ચૈતન પૂર્ણ છે એ પૂર્ણ સ્વરૂપ દ્રવ્ય પૂર્ણને આધારે છે એવો જે નિર્ણય કર્યો એ નિર્ણયની પર્યાયમાં જેવું પૂર્ણ ચૈતન અને ચેતન છે એવી પૂર્ણ પર્યાયને પ્રસિદ્ધિ કરવા. એટલે પૂર્ણ પર્યાયમાં આવ્યું નથી હજી તો યથા નિર્ણય સંગત દર્શન આદિ થયું, સમજાણું કઈ. આ પણ જયારે સંગત દર્શન જ્ઞાનમાં એમ થયું કે આ ચૈતન પૂર્ણ છે એ પૂર્ણ દ્રવ્યને આધારે છે તો પર્યાય એની પૂર્ણ થવી જોઈએ. જેવી પૂર્ણ વસ્તુ છે પૂર્ણ ગુણ છે તો એવી જ પર્યાય પૂર્ણ થવી જોઈએ. એથી આવા નિર્ણય કરનારે તેની સિદ્ધિને અર્થે એ પૂર્ણ છે તેની પૂર્ણ પર્યાયમાં પ્રાપ્તને માટે એમ. હા હા હા, એ દ્રવ્ય અને ગુણ જે પૂર્ણ ભાઈ માર્ગ ભાઈ બહુ જુદી જ આછા. હા, તો અંતરના માર્ગની વાતો છે. લોકો બહારથી કરપે છે ને આ વ્યવહાર કર્યા આ કર્યા આ કર્યા પંચકલ્યાણી કર્યા લાખો રૂપિયા ખર્ચ્યા ગજરથ કાઢ્યા એમાં શું શું કે અહીંયા આત્મા ક્યાં આવ્યો. એ થાય છે તેને જ્ઞાનની પર્યાય જ્ઞાયકને આત્મા સાથે સંબંધ છે એમ જાણીને જાણનારો રહે છે. એ જાણનારો રહે છે, એ જેવું પૂર્ણ સ્વરૂપ છે એવી પૂર્ણ પર્યાયને પ્રાપ્તને અર્થે છે ને, તેની સિદ્ધિને અર્થે પૂર્ણ ભગવાન ચૈતન્ય ચૈતન્ય આધારે આ અસ્થિપણે સત્તાપણે હોવાપણે છે. તો એવા ચૈતન્યની ચૈતન્ય આધારે રહેલો ભગવાન એને પૂર્ણ પર્યાયની પ્રસિદ્ધિ, વસ્તુ પૂર્ણ છે તો એની પ્રાપ્તિ પર્યાયમાં પૂર્ણ થવાને અર્થે આહા છે, તેની સિદ્ધિને અર્થે, કેવળ જ્ઞાન પ્રગટાવવા અર્થે, પ્રસન્નના લક્ષ્ય દ્રવ્યના લક્ષ્ય એમ ન કીધું ત્યાં, પ્રસન્ન વિષયમ એમ શબ્દ છે પાઠમાં, પ્રસન્ન વિષય છે જેનો ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી, પ્રસન્ન વિતરાગતા પ્રાપ્ત કરવાના હેતુથી આમ કહ્યું ને કે ઉપેય, ઉપાયનો ઉપેય, ઉપાય છે પણ એનો ઉપેય તો સિદ્ધ પદ છે. એથી ઉપાય ચૈતન ગુણને ચૈતન્ય આધારે છે એવો નિર્ણય કર્યો, પર્યાયમાં પૂર્ણ પૂર્ણ ગુણ ને પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ આવી અને પૂર્ણ છે એવું જ્ઞાન પણ પર્યાયમાં આવ્યું, પણ પૂર્ણ પર્યાય થઈ નથી. એથી એ પૂરણ પર્યાયને પ્રગટ કરવા માટે છે, તેની સિદ્ધિને અર્થે, એનોથી પૂરણ છે તેની સિદ્ધિને અર્થે, એટલે પૂરણ પર્યાયને પ્રાપ્તિને અર્થે. જેવું દ્રવ્ય ચૈતન ચેતન પૂરણ છે એવું ચૈતન્ય ગુણ પૂરણ છે, એવી પર્યાય પૂરણ કેવળ જ્ઞાન થાય તેની અર્થે એમ ત્રણે એક પૂરા થઈ જાય. આવો માર્ગ હોય છે, પેલો માર્ગ જ સાંભળવો મળે નહીં, અને આવી રીત છે. પ્રસન્નના લક્ષી દ્રવિડા લક્ષ્ય મને કીધું ભાઈ, વિતરાગતા વિતરાગતા ઉપી જે છે વિતરાગતા, એને પ્રાપ્ત કરવા માટે લક્ષ ત્યાં છે, પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ પર્યાય પ્રગટ કરવી ત્યાં લક્ષ એમ કે છે. ત્યાં આગળ તેનું ધ્યેય છે ઉપાય ને ઉપી, એટલે ઉપાયનું ધ્યેય દ્રવ્ય તો ધ્યેય છે, એ તો દ્રષ્ટિમાં ધ્યેય છે, પણ પ્રગટ કરવા માટે ઉપી જે સિદ્ધપદ તેનું સાધ્ય છે, સાધવા માટે સાધ્ય એ છે. સમજાણું કાંઈ, આ તો શ્લોકો તો ગજબ છે, અમૃતચંદ્રાચાર્યના શ્લોક. કેવળ જ્ઞાન રેડ્યા છે એટલા એના એની માતમને ખબરું નથી, એ ભગવાન આત્મા પૂરણ જ્ઞાનનો આધાર, પૂરણ ચૈતન્યનો આધાર ચેતન, એવો જેણે યથાર્થપણે નિર્ણય કર્યો એને હવે પૂરણ જ્ઞાન પૂરણ ચેતનને આધારે છે, એને શક્તિ અને સ્વભાવ રૂપે છે, એને પર્યાય રૂપે કરવા માટે પ્રસન્નના લક્ષી વિતરાગ ભાવના લક્ષ હેતુથી આ વાત થઈ છે. પ્રસંગ ઉપશમ એટલે ઉપશમ એમ નહીં, વિતરાગ ભાવ છે. કસાય રહિત વિતરાગ ભાવ ની પર્યાય અને કેવળ જ્ઞાન ની પર્યાય એને પ્રાપ્ત કરવા હેતુથી આ નિનય તત્વ જાણવાનો ઈચ્છક પોતાનું જે જ્ઞાન છે એનો આધાર આત્મા પણ જ્ઞાન છે. એ પર્યાયમાં નિનયો જેટલા છે તેને જાણવાનો ઈચ્છક અનંત જ્ઞેયો જે દ્રવગુણ પર્યાયથી છે તેને જાણવાનો ઈચ્છક જીવ સર્વપદાર્થોને એ સર્વપદાર્થોને દ્રવગુણ પર્યાય સહી જાણે છે. જોયું આ તો કે સર્વ પદાર્થોને દ્રવગુણ પર્યાય પણ એકનું દ્રવગુણ પર્યાયની જ્યાં સ્વતઃ સિદ્ધ થઈ એવા અનંત દ્રવગુણ પર્યાય એ રીતે છે તેનું એને જ્ઞાન થઈ જાય છે. જ્ઞેય તત્વ જાણવાનો છે. હવે અધિકાર જ્ઞેય તત્વ છે, આ જ્ઞાન તત્વ અધિકાર થયો અને જ્ઞાન તત્વનું પૂર્ણતાનું બતાવ્યું અને હવે જ્ઞેય તત્વની શરૂઆત એક શ્લોકમાં બે વાત કરે છે. આ પંડિત એની ચીજ નથી. આ ભગવાન ચૈતન્ય હીરો એના પ્રકાશનો જેમ હીરો પ્રકાશનો પ્રકાશનો આધાર હીરો છે એમ ચૈતન્યના પ્રકાશનો બહિર અભ્યંતર પ્રકાશ કીધું ને બે નેવ ગાથામાં મેઇન નેવ ગાથમાં આવ્યું અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશ વાળો એમ આવ્યું છું. એ તો પોતાનો સ્વભાવ જ એવો છે અંતર્મુખ પોતાનું ને બહિર્મુખ પર બે ને જાણવાના સ્વભાવ વાળો છે. એવું એ ચૈતન્ય ને જ્ઞાયક એની પૂર્ણ પ્રાપ્તિને માટે સર્વ પદાર્થોને આવો સર્વ પદાર્થ જાણો છે. સદમસ્ત છે, સંગત દ્રષ્ટિ છે, જ્ઞાન તત્વનો નિર્ણય કર્યો છે તો એ જ્ઞાન તત્વ તો જાણનારું છે. એટલે જાણનારું છે એ સર્વ પદાર્થને જાણવા માટે સર્વ પદાર્થના દ્રવગુણ પર્યાય સહિત જાણે છે. વજન આ છે સર્વ પદાર્થોને. અરે મતિને શુદ્ધ જ્ઞાનમાં આત્મા જણાણો કે આ જ્ઞાયક ભાવ ચૈતન્ય આધારે છે. એ જીવ હવે પૂર્ણ સર્વ પદાર્થને જાણવાનો ઈચ્છક એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરવાનો ઈચ્છક છે. તેની સિદ્ધિને અર્થે જ્ઞેય તત્વ જાણવાનો ઈચ્છક એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સર્વ પદાર્થને દ્રવગુણ પર્યાય છે જાણે છે કે જેથી મોહંકુરની બિલકુલ ઉત્પત્તિ ન થાય. રાગના વિકલ્પની પણ ઉત્પત્તિ ન થાય એ રીતે પોતાના સ્વભાવને પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ કરવાનો કામી સર્વપદાર્થને જાણવાનો ઈચ્છક દ્રવગુણ પર્યાય જાણે છે જેથી મોહાંકુરની ઉત્પત્તિ બિલકુલ ઉત્પત્તિ ન થાય. આ વિતરાગતાને કેવળ જ્ઞાન થાય. પંચમારાના સાધુ આમ વાત કરે છે. અમને પંચમારો નરસિંહ માટી પર પુણ્ય જાણી નહીં શકીએ ને, એમ રહેવા દે બાપુ. એ શું કીધું? તેની શ્રી કેવળ જ્ઞાન પ્રગટાવવાને અર્થે તો કેવળ જ્ઞાન તો છે નહીં, અત્યારે પ્રગટ થતા નથી. આમ બંને ભાઈ હા હા સમ્યક દ્રષ્ટિની ભાવના કેવળ જ્ઞાન પ્રગટવાનો ધ્યેય હોય છે. સાધી ધ્યેય દ્રષ્ટિ દરેક છે, એ જ વસ્તુ છે. પણ ઉપાયમાં ઉપે જે સિદ્ધ પદ છે પૂરણ, તેનું લક્ષને પૂર્ણતાને લક્ષે શરૂઆત, તે શરૂઆત છે પર્યાયની. હા, એક શ્લોક એવો આ 35 મિનિટ ચાલ્યું. શ્લોક છે 4 લીટીનો. હા, અહીં તો કેવું છે કે પંચમારાનો જીવ પર્યાયમાં જ્ઞાયક ભાવને સંબંધ રહેવારે છે એવું સમ્યક દર્શન થયું, એવું જ્ઞાન થયું, તે જ્ઞાન પૂર્ણ પ્રાપ્તિને અર્થે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિને અર્થે સર્વ પદાર્થોના દ્રવ્યો પ્રિય જાણે છે. અત્યારે પાંચમો વારો છે એટલે સર્વદ્રવ્યગુણ પર્યાયને જાણે એમ ન બની શકે એમ નથી એમ કે છે. નહીં નહીં નહીં, પ્રગટ કરવા માટે જાણે છે, પૂર્ણ દશા પ્રગટ કરવા માટે જાણે છે. કારણ કે પૂર્ણ જાણવું એ મારી પર્યાય છે, એ પર્યાય પ્રગટ કરવા માટે એ પર્યાયમાં સર્વદ્રવ્ય પર્યાય જણાશે એટલે પહેલેથી સદ્રગુણ પર્યાય કેવા છે જાણવા માટે પ્રયત્ન કરે છે. રજીભાઈ હિરાલભાઈ આવું છે. વિતરાગતા વિતરાગ ભાવે પૂર્ણ પ્રાપ્તિ કરવી છે એમ કેવું છે. કે જેથી મોહાંકુરને બિલકુલ ઉત્પત્તિ ન થાય. આમ શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય પ્રણીત શ્રી પ્રવચન સાર શાસ્ત્રની શ્રીમદ અમરચંદ્રાચાર્ય દેવ વિચિત તત્વદીપિકા નામની ટીકામાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન નામનો પ્રથમ શુદ્ધખંડ સમાપ્ત થયો. પેલો શુદ્ધખંડ 92 ગાથાનો ખંડ પિંડ રાખો. હવે 93 અજ્ઞેય અધિકાર આવે છે. અજ્ઞેય અધિકાર એ દર્શન અધિકાર છે. પેલો જ્ઞાન અધિકાર છે, બીજો સંકિત અધિકાર છે, ત્રીજો ચરણાનુયોગ નો અધિકાર છે. હા હા હા, હવે જ્ઞેય તત્વનું પ્રજ્ઞાપન કરે છે, જ્ઞેય તત્વ જણાવે છે. જ્ઞેય એ પહેલા આવી ગયું છે. આત્મા જ્ઞાન પ્રમાણે છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે, જ્ઞેય લોકાલોક પ્રમાણે છે. આવી ગયું છે ને પહેલી ગાથામાં શરૂઆતમાં આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, જ્ઞેય લોકાલોક પ્રમાણ છે. હા હા, એવી તો પહેલી શરૂઆતમાં વાત કરી ગયા છે. એ પણ મહાત્મ બાપા અલૌકિક વાતો છે ભાઈ, ભલે સંક્ષેપ વૃત્તિ હોય, સમજાય છે વિસ્તારનું, પણ છતાં એની રૂચિમાં તો પૂર્ણ જાણવું અને કેવળ ના પ્રજવું એ જ હોય છે. હા હા હા, એ સંક્ષેપ વૃત્તિનો અર્થ 80ની સાલમાં કર્યો હતો. 80 કેટલા વર્ષ થયા? 55. મૂળ ચીજ બેઠા હતા ત્યાં. આમ અર્થ તો એવો કર્યો કે ભાઈ જુઓ, હું એમ માને કે મેં સંપ્રદાયમાં છીએ, અમને વિશેષ ભલે જ્ઞાન નથી, પણ અમે આ સંપ્રદાયની દ્રષ્ટિ તે સાચી સમજણ છે, એને સંક્ષેપ રૂચિ કહીએ એમ નથી કીધું. 80ની વાત છે, 80ની સાલ, સંવત 1980, 55 વર્ષ પહેલા. સભા હજારો માણસ, મોટી સભા, હજાર મૂર્તિને સાંભળતા બેને બેઠું નહીં. એમ કીધું સંપ્રદાયમાં અમને થોડું જ્ઞાન છે માટે, પણ અમે તો બરાબર સંકેતી છીએ, સંક્ષિપ્ત રૂચિ વાળા છીએ એમ નથી કીધું. સંક્ષિપ્ત વૃત્તિનો અર્થ વિસ્તાર એવું જ્ઞાન નથી, પણ વાસ્તવિક તત્વ જે છે તેની દ્રષ્ટિને રૂચિને તેનું જ્ઞાન છે, તેને સંક્ષિપ્ત રૂચિ કહેવામાં આવે છે. સંક્ષિપ્ત વૃત્તિનો અર્થ એવા કરતા પેલો કે આપણે વિશે જાણવાનું ન હોય, પણ ભગવાને કીધું સત છે, આપણે સંપ્રદાય સાચો મળ્યો છે. આપણને ગંધર્વને જેવી સંકેતને જ્ઞાન એ આપણને મળ્યું છે, હવે આપણે ચારિત્ર કરવાનું બાકી છે એમ કહેતા હતા. મૂળ ચંદી હતા એમ કહેતા હતા. અહીં કે છે જ્ઞેય તત્વનું પ્રજ્ઞાપન એટલે જણાવે છે, તેમાં પ્રથમ પદાર્થનું સમ્યક સાચું, પદાર્થનું સત્ય વસ્તુ કઈ રીતે છે. દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જમણે જોયું, આ દ્રવ્યગુણ પર્યાય મેં પહેલાથી શબ્દ પડ્યા, દ્રવ્યગુણ પર્યાય ગાથા. અથો ખડું દવનવું દવાણી ગુણ પગાણી ભણી દાણી તે પૂમણો પજાયા પજય મંડાઈ પર સમયા. છે અર્થ દ્રવ્ય સ્વરૂપ, છે અર્થ પદાર્થ, છે પદાર્થ દ્રવ્ય સ્વરૂપ, ગુણ આત્મા કયા છે દ્રવ્યને, વળી દ્રવ્ય ગુણથી પર્યાયો પર્યાય મુંડ પર સમય જાય. ટીકા પેલા એક અનુયાત લઈ, પેલી ગાથા છે ને જઈ. અર્થ કરું એટલે પદાર્થ અનુયાત છે ને, દ્રવ્યમય દ્રવ્ય સ્વરૂપ છે, પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે, દ્રવ્યો ગુણ સ્વરૂપ છે. એ તો અભેદ એક જ છે એમ કે દ્રવ્ય સ્વરૂપ છે તે ગુણ સ્વરૂપ જ છે. એમ કહેવામાં આવ્યા છે ભગવાનની વાણીમાં એમ આવ્યું છે. અને વળી દ્રવ્યને ગુણોથી જે દ્રવ્ય છે એ સ્વરૂપ છે, અને તે દ્રવ્ય ગુણા સ્વરૂપ છે, તે દ્રવ્યને ગુણોથી પર્યાયો થાય છે. પર્યાય મુંડા, પણ પર્યાય મુંડ જીવો અર્થમાં સમાન અસમાન જાતિને એમ લીધું, બધું સ્વભાવ વિભાવ પર્યાયને એમ લીધું છે. લોકોને સમજાય ને એ રીતે શૈલી લીધી છે. દ્રવ્ય ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય છે, પર્યાય મુંડ છે, તેની દ્રષ્ટિ તો પરદ્રવ્ય ઉપર જાય છે, સમાન અસમાન જાતિ એના ઉપર જાય છે, એ પર્યાય મુંડ છે. અથવા તે પર સમય મિથ્યા દ્રષ્ટિ છે. ટીકા. આ વિશ્વમાં પેલો વિશ્વ લીધો, ઘણા પદાર્થ વાળું તત્વ તેના વિશ્વ કહે છે, ઘણા પદાર્થથી ભરેલું તેને વિશ્વ કહે છે. આ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે જે કોઈ જાણવામાં આવતો વિશ્વમાં પદાર્થ છે તે આખો હોય. એ પદાર્થ આખો હોય, વિસ્તાર સામાન સમુદાયાત્મક નીચે હાથ કર્યો છે. વિસ્તાર સામાન સમુદાય એટલે વિસ્તાર સામાનરૂપ સમુદાય, એટલે વિસ્તાર એટલે પહોળાઈ. દ્રવ્યના પહોળાઈ અપેક્ષાના એક સાથે રહેનારા સ્વાભાવિક ગુણ. પહોળાઈ એટલે ત્રિખા. ભગવાન આત્મા કે દરેક વસ્તુ એમાં ગુણો છે અને ત્રિખા અનંત આમ છે, પર્યાય છે તે આમ છે. અયત એ વિસ્તાર એટલે પહોળાઈ, દ્રવ્યની પહોળાઈ. દ્રવ્યના પહોળાઈ અપેક્ષાના એક સાથે રહેનારા સ્વભાવી, એના જે ભેદો સાથે રહેનારા, દ્રવ્યની સાથે રહેનારા એમ નહીં, દ્રવ્યના પહોળાઈના અપેક્ષાએ એક સાથે રહેનારા સ્વભાવી ભેદો, એ ગુણો છે, એ સ્વભાવી એક સાથે રહે છે. અનંતા એવા સ્વભાવી ભેદોને વિસ્તાર વિશેષોને ગુણો કહેવામાં આવ્યા છે. પોળાય આત્મા વસ્તુ છે ને જ્ઞાન દર્શન આનંદ આદિ એમ પોળ આમ છે. ત્રિછા પર્યાય છે, આયતમ આમ છે, લાંબી કાવ અપેક્ષાએ એક પછી. પણ અહીં કે છે એ જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે જીવ દ્રવ્યના વિસ્તાર વિશેષો આમ ત્રિછા ગુણો છે, તે વિસ્તાર વિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ, દ્રવ્યનો વિશેષ ગુણ છે ભેદો એમને ગુણ કરીએ, તો એ બધામાં એક આત્મા પણ આવું સામાન પણ ભાસે છે. તે અનંત ગુણોનું સામાન્ય વિશેષપણું જે છે એકનું દ્રવ્ય છે, એકનું દ્રવ્ય ભાસે છે. વિસ્તાર સામાન પોળાઈથી રહેલા ગુણો, એ ગુણોનું એક રૂપ જે છે તે દ્રવ્ય છે. એક આત્મા પણ આ રૂપ સમાન પણ ભાસે છે. આ વિસ્તાર સમાન તે દ્રવ્ય છે, તે વસ્તુ છે. શું કીધું આમ જાણું? વસ્તુમાં ગુણો છે એ વિશેષ છે, દ્રવ્ય સમાન છે એમાં ગુણો વિશેષ છે, એ અનંતા ગુણોનું વિશેષપણું જે છે એનું વિશેષપણું જો ન લક્ષમાં લ્યો તો એ અનંત ગુણનું રૂપ તે આખું દ્રવ્ય છે. વિસ્તાર સામાનનું રૂપ તે પદાર્થ છે. આવી ભાષા ના દ્રવ્યમાં ગુણો જે એક આમ આમ રહેલા છે, જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત છતાં એ ક્રમે ક્રમે એમ રહ્યા નથી, અક્રમે સહભાવી સાથે ગુણો રહ્યા છે. દ્રવ્યની સાથે રહ્યા છે એમ નહીં, કેમ દ્રવ્યની સાથે પર્યાય પણ રહી છે, પણ ગુણો એક સાથે રહ્યા છે અમારી અનંત. એવા આત્મારૂપ સામાન પણ ભાષે છે. આ વિસ્તાર સામાન તે દ્રવ્ય છે અને આયત સામાન સમુદાય દ્રવ્યથી રચાયેલો. બીજી અપેક્ષા છે તો દ્રવ્યનું, વિસ્તાર સામાનનું દ્રવ્ય જુદું અને આયત સામાનનું દ્રવ્ય જુદું એવું કંઈ નથી. આમ ગુણોનો આમ વિસ્તાર છે એ દ્રવ્યના વિશેષણ વિશેષ હોવાથી એમ કહેવાય, પણ એવું વિશેષણ લક્ષણ કાઢી નાખો તો તે સમાન વિસ્તારનો ગુણ તે દ્રવ છે. સમજાણું કાંઈ? અને આયત સમાન સમુદાય, આયત સમાન સમુદાય, આયત સામાનરૂપ સમુદાય. આયત એટલે લંબાઈ, આમ પર્યાય છે, એક પછી એક પછી એક પછી આમ લંબા આમ થાય છે. ગુણો છે તે એક કાર્યક્રમ છે, પર્યાય ક્રમ છે. ગુણો સ્વભાવી છે, ગુણો પર્યાય ક્રમભાવી છે. હા હા, અનંત ગુણો છે પદાર્થના, એ બધા સ્વભાવી સાથે છે અને પર્યાય સાથે નથી. પર્યાય એક પછી એક, એક પછી એક એમ લંબાઈમાં આમ પર્યાય છે અનંત. હા હા કાળ અપેક્ષા પ્રવાહ, દ્રવ્યના લંબાઈ અપેક્ષા એક પછી એક પ્રવર્તા કર્મભાવી. કાળ અપેક્ષા એ ભેદોને, આયત વિશેષોને પર્યાયો કહેવામાં આવે છે. એક પછી એક પછી એક પછી એક ક્રમબદ્ધ જે ક્રમભાવી. આહા, એમ તો કીધું ના અંદર કર્મભાવી, ક્રમભાવી, ક્રમે થનારા એ ક્રમબદ્ધાવી. આ ત્યાં ક્રમબદ્ધ વિશેષ કહેવા માટે ક્રમ નિયમિત નાખ્યો છે. ક્રમે તો થાય પણ નિશ્ચિત જે સમય જે થવાની તે થાય, એટલે ક્રમ નિયમિત સર્વેશુદ્ધમાં નાખ્યું. ક્રમબદ્ધ છે એ વસ્તુ, એના એ ક્રમભાવી પર્યાય કીધી. જૂના માણસને પણ કઠણ પડે, નવા બિચારા તદ્દન સંપ્રદાયની દ્રષ્ટિવાળા હોય, એના તો કે છે આમાં કંઈક સામાયિક કરવી, ફુહા કરવાનું, પરિપૂર્ણા કરવાનું. એ સાચી સામાયિક કેમ થાય એની વાત આવે, અત્યારે તે બધી ખોટી સામાયિક, ખોટા ફુહા, ખોટા પરિપૂર્ણા. કેમ કે જ્યાં હજી મિથ્યાત્વનું પ્રતિક્રમણ નથી, ત્યાં અવ્રતનો પ્રમાણનો કસાયનો પ્રયત્ય પણ ક્યાંથી આવ્યું? તો મિથ્યાતના પ્રતિક્રમણની વ્યાખ્યાન છે. અને સમ્યક રૂપ દર્શન થાય અને સમ્યક જ્ઞાન થાય તેની વાત છે. એ સમ્યક દર્શન જ્ઞાનમાં આયત આખી પોય કહેવાતી કર્મભાવી પર્યાય વિશેષપણાને ગૌણ કરીએ, એટલે પર્યાય 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 વિશેષ ગૌણ કરીએ તો ત્રણેય કાળની પર્યાયો તે દ્રવ છે. વિસ્તાર સામાન્ય દ્રવ છે અને આમ લંબાઈથી કરીએ તો એ પણ દ્રવ છે. વિસ્તાર સામાન્યનું દ્રવ જુદું અને આયત સમુદાયનું દ્રવ જુદું એમ નથી. સમજાણું કાંઈ એમાં? આમ એક સાથે અંતા ગુણ છે એ પણ દ્રવ છે વિશ્વાસમાં, અને એની જે દ્રવ્યગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય ત્રિકાળી, એ ત્રિકાળી પર્યાયનો સમુદાય ત્રિકાળી વિશેષ કાઢી નાખો તો સમુદાય પણ દ્રવ રહે છે. જેમ વિશ્વાસ સામાનનો દ્રવ છે એવી જ રીતે આયત સમુદાયનો એ જ દ્રવ છે. વિસ્તાર સામાનનું દ્રવ્ય જુદું ને આયત સામાનનું દ્રવ્ય જુદું એમ નથી. એ તો બે પ્રકારે સમજાયું છે, બે બે એના જુદા જુદા દ્રવ્ય નથી. વિસ્તાર સામાનનું દ્રવ્ય 30મી સતી અને લંબાઈ સામાનનું દ્રવ્ય આમ લંબાઈનું છે, બે જુદા છે એમ નથી. હજી તો દ્રવ્યને ગુણને પર્યાયને સમજાવવામાં આવ્યા છે. અરે શું થાય, નાની નાની ઉંમરના બિચારા જેવું અવસાદ થઈ જાય. બાપુ સાજ થવાની વાત છે, મિથ્યા દ્રષ્ટિ છે, અસાજ છે. હા, એ તો બાયથી અસાજ છે. જેને આ દ્રવ્યગુણ પર્યાયની વાસ્તવિકતાની ખબર નથી એ અસાધ્ય છે પ્રાણી. એ મિથ્યાત્મા અસાધ થઈ ગયા છે, એને સાધ નથી કે આ દ્રવ્ય વિસ્તાર સામાન ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે, અને આ જ સમુદાયનો ત્રિકાળી લંબાઈની પર્યાય, ત્રિકાળી પર્યાય એક સમયની પર્યાય ને એવી ત્રિકાળી પર્યાય એ ગુણની તે ગુણ હતો, એવા અનંતા ગુણની પર્યાય તે અનંત ગુણ, અને તે અનંતી પર્યાયનો સમુદાય સામ વિશેષ ગુણ કાઢી નાખો તો જેવો વિસ્તાર સામાનનો દ્રવ્ય છે એ જ પોતે આયત સામાનનો દ્રવ્ય છે. હવે આવી ભાષા વિશ્વ ન લાડુમાં આંબળી થી કઈ બાપા આવતા લાડુ પ્રેમ હતો એ આવતા નથી આવતા અરે આવી વાત છે બાપા. આત્મા કહો કે પરમાણુ કહો કે છદ્રવ્ય કોઈ પણ દ્રવ્ય, છદ્રવ્ય માંથી કોઈ પણ દ્રવ્ય, દ્રવ્ય જેને કહીએ કે આમ વિસ્તાર ત્રિછા રહેલા ગુણનો પિંડ નો તે દ્રવ્ય, અને પર્યાય નો આમ તે દ્રવ્ય, દ્રવ્ય પાછું આ સમાન નું દ્રવ્ય બીજું વિસ્તાર નું દ્રવ્ય એમ નહીં, દ્રવ્ય તો એનો એ લંબાઈની અપેક્ષા એક પછી એક પછી એક પર્યાય, કેમ કે અનંતી પર્યાયનો પિંડ તે ગુણ અને અનંત ગુણનો વિસ્તારનો એક ગ્રુપ તે દ્રવ્ય. તે તો એનું થયું. વિસ્તાર સામાનથી કહો તો દ્રવ્ય, અને આયત લંબાઈથી પૂર્ણ તો પર્યાય તે પણ દ્રવ્ય, પર્યાયનો વિશેષ ભાગને અનંતને એવું કાઢી નાખો તો એ અનંતી પર્યાયનું સમુદાય તે દ્રવ્ય છે. સમજાય છે કાંઈ? જેની વાત છે બાપુ, વિતરાગ જીનેશ્વર દેવનો માર્ગ એવો અલૌકિક છે, અને એના ફળ બાપા, એનું ફળ અનંત આનંદ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જેના ફળમાં થાય, જેને આવો અંદર દ્રવ્ય ગુણ પર્યાય બેઠી અંદર નિર્વિકલ્પણે એ વિસ્તાર સામાન્ય આ સમુદાય નું દ્રવ્ય તો તેનો તે નિર્ણય કરનારી પર્યાય છે, વર્તમાન પ્રગટ પર્યાય. ભૂત ભવિષ્યની પર્યાય તો અંદરમાં છે, અને આ પ્રગટ પર્યાય છે તે નિર્ણય કરે છે. એ કહે છે કે બધી પ્રગટ ને બધી પર્યાયનું પિંડ્રવ એમ પર્યાય નિર્ણય કરે છે, પ્રગટ પર્યાય એમ નિર્ણય કરે છે. છતાં ત્યાં વળી 1949માં કહ્યું કે પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, અડતું નથી, એ પર્યાય દ્રવ્યને સ્પર્શતી અડતી નથી. એ તો વર્તમાનની અપેક્ષા. ત્રિકાળ પર્યાયનો સમુદાય તે તો દ્રવ્ય છે, ત્રિકાળને વિશેષ ને પર્યાયને આ ભેદ લક્ષમાંથી કાઢી નાખો, ત્રિકાળની લંબાઈનો પર્યાય કે દ્રવ્ય છે. એ આયત સમુદાય દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્ય સ્વરૂપ છે, એટલા જ દ્રવ્યની વ્યાખ્યા કરી. હવે એના ગુણોની વ્યાખ્યા કરશે.